દરેક દ્રવ્યની સ્વતંત્રતા બતાવનારું એક ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રકરણ, કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી, એ જે પ્રાથમિક આપણો સિદ્ધાંત છે, એ સિદ્ધાંતને સમજાવનાર, એને રીઇન્ફોર્સ કરનાર પ્રકરણ. આમ તો આપણે જોવા જઈએ તો પહેલા ચેપ્ટરથી દ્રવ્ય ગુણ અને પર્યાય, ત્યાંથી જ આપણે એ વાત કરતા આવ્યા છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી. શરૂઆતમાં આપણે દ્રવ્ય પ્રકરણમાં શું જોયું હતું કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ છે. તો જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું હોય તો છ જુદા જુદાની જરૂર શું પડે? બરાબર. તો કોઈ એક પ્રાઇમરી દ્રવ્ય હોવું જોઈએ જે બધામાં કઈક મિક્સ કરી નાખે. પછી આપણે ગુણ અધિકાર જોયો હતો. તો ગુણ અધિકારમાં આપણે શું જોયું હતું કે સામાન્ય ગુણ જોયા અને વિશેષ ગુણ જોયા. સામાન્ય ગુણોમાં એક વસ્તુત્વ ગુણ નામનો ગુણ જોયો હતો. એનું વસ્તુત્વ ગુણ કોને કહેવાય? કે જે શક્તિને કારણે દરેક દ્રવ્યમાં પોતાનું અર્થક્રિયાકારિત્વ હોય, એટલે કે દરેક દ્રવ્ય પોત પોતાનું કઈક ને કઈક કાર્ય કરે છે. તો એનો મતલબ બીજા દ્રવ્યનું કઈ કરતું નથી ને? ખ્યાલ આવે છે? જરૂર જ નથી. પછી ત્રીજું આપણે શું જોયું? પર્યાય. પર્યાય કોને કહેવાય? કે ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહેવાય. તો જો ગુણોનો જે વિશેષ કાર્ય પર્યાય છે, તો ગુણ કોનો અંશ છે? ગુણ એ દ્રવ્યનો અંશ છે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે અને એની સર્વ અવસ્થામાં રહે છે. તો પર્યાય ઇવેન્ચ્યુઅલી તો દ્રવ્યનો જ અંશ થયો કે નહીં? કે દ્રવ્યની વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. તો જો એ પર્યાય કોઈ અન્ય દ્રવ્ય કરી નાખે તો આ દ્રવ્ય તો પર્યાય શૂન્ય થઈ જાય, અને પર્યાય શૂન્ય થાય તો દ્રવ્યનો જ નાશ થઈ જાય, અને એવું તો શક્ય જ નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતો નથી. બરાબર. જો આપણે એકે એક સિદ્ધાંત એ જ વાતને પુષ્ટ કરે છે. પછી આપણે જોયું ચોથું પ્રકરણ, ચાર અભાવ. તો ચાર અભાવમાં શું કહે છે? એક દ્રવ્ય અને બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું જ નથી. હવે જો એ જ વસ્તુ આ પાંચમું પ્રકરણ ષટકારક એમાં થોડું જુદી રીતે કહે છે. કઈ રીતે કહે છે? કે કોઈ પણ કાર્ય થાય એમાં પછી પાછું આપણે બીજી કાર્યની પરિભાષા જોઈએ છે ને, કાર્ય કોને કહેવાય? કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યની વર્તમાન પર્યાય, એની હાલત, દશા, અવસ્થા, એનું પરિણમન, એની પરિણતિ, એને જેનું કાર્ય કહેવાય છે. એટલે કે દ્રવ્યની જે વર્તમાન અવસ્થા પર્યાય થઈ એ જેનું કાર્ય છે, તે કાર્ય કોણ કરે? એ દ્રવ્ય પોતે જ કરે કે કોઈ બીજું દ્રવ્ય આવીને કરી શકે? દ્રવ્ય પોતે જ કરે છે. તો એનો મતલબ કે એ જે કોઈ પણ કાર્ય, કોઈ પણ પર્યાય દ્રવ્યની થાય છે, એનો કરતા પણ દ્રવ્ય પોતે જ છે. એ પર્યાય એ દ્રવ્યનો જ અંશ છે, એટલે પોતાને જ કરે છે, પોતાના જ અનંત ગુણોના સામર્થ્યથી કરે છે. એટલે કરણ પણ એ જ, સંપ્રદાન પણ એ જ, કેમ કે એને પર્યાયમાંથી અવસ્થાનું દાન આપ્યું, જૂની અવસ્થામાંથી આ અવસ્થા થઈ, એટલે અપાદાન પણ એ જ. અને દ્રવ્યનો તો ધ્રુવતાનો સ્વભાવ છે ને, એટલે એના જ અધિકરણ, એના જ આધારે એ થાય છે. આવી રીતના આ ષટકારકમાં પણ મૂળ પાયાનો સિદ્ધાંત શું છે? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. પછી જો આ તો આપણે દ્રવ્યની યોગની ઉત્કૃષ્ટ ચર્ચા કરીએ છીએ ને, એટલે આમાં તો મૂળ સિદ્ધાંતો આવે. કોઈ બીજા અનુયોગમાં તમે જશો તો એમ જ કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ જીવના જ્ઞાનને ઘાતે છે, અથવા મૌનીય કર્મના ઉદયને કારણે જીવમાં મિથ્યાત્મના ભાવ ઉત્પન્ન થાય છે. જો કહેવું એ જુદી વસ્તુ છે અને એ માનવું એ જુદી વસ્તુ છે. જો એમ જ માની લઈએ કે મિથ્યાત્વના ઉદયથી મોહના પરિણામ થાય છે તો મિથ્યાત્વ દૂર ક્યારે થાય? જયારે કર્મ રાજા અથવા કર્મ ભગવાન આપણને આશીર્વાદ આપે કે ભાઈ તથાસ્તું, તમારું મિથ્યાત્વ દૂર થાય તો થઈ શકે, બાકી તો કેવી રીતે થાય? ખ્યાલ આવે છે? તો કર્મ ને જાણ પણ જોઈએ, એને બુદ્ધિમાન પણ જોઈએ, અને એનામાં ડિસાઇડિંગ પાવર જોઈએ કે કોને આપવું કોને ના આપવું. કે આ 24 માં 24 જ તીર્થંકર થવા જોઈએ તો 24 જ ભગવાનને મારે મિથ્યા સુધી મુક્ત કરવાના છે. ખ્યાલ આવે છે કે નહીં? જો કેટલા સિદ્ધાંતો આપણા પડી જાય. જો કર્મ જીવને કઈ કરાવી શકતું હોય તો કેટલા સિદ્ધાંતો પડી જાય, વિશ્વની વ્યવસ્થા જ ન રહી શકે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કોઈ એક નયથી કોઈ એક અપેક્ષાથી કહેવું એ જુદી વાત છે. ત્યાં ખાલી એમ જ્ઞાન કરાવવું છે કે જયારે જયારે જીવને મિથ્યાત્વ હોય છે ત્યારે ત્યારે ત્યાં મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય પણ હોય છે. એટલું જ્ઞાન કરાવવા માટે ભાષા એમ જ કહેવાય કે ભાઈ મોહનીય કર્મના ઉદયને કારણે આમ મિથ્યાત્વ થયું. પણ એ ભાષાને લિટરલી પકડી ન લેવું કે ભાઈ આને કારણે જ થાય છે. ખ્યાલ આવે છે? હમણાં જ અમારી ચર્ચા ઘણી થઈ લાસ્ટ ક્લાસમાં, કે કર્મના ઉદયને કારણે જીવમાં વિકાર ઉત્પન્ન થાય છે. એ તો ગુરુદેવ શ્રી દરેક પ્રવચનમાં એનું નામ બોલું નિષેધ કરતા આવે છે. પછી કોઈ ભાઈ તો નેગોશિએશન બી કરતા હતા કે ચલો 50-50% તો રાખો, કે કર્મના 50 અને જીવના 50. તો ગુરુદેવ શ્રી શું કે ના, કર્મ ના એસો અને જીવ ના એસો. જીવનો પોતાનો વિકાર કરવામાં 100% અને કર્મ એનું પરિણામન કરવામાં 100%. ખ્યાલ આવે છે કે જો દરેક દ્રવ્ય વિશ્વમાં કોઈક ને કોઈક અવસ્થામાં તો છે જ કે નહીં? કોઈ ને કોઈ અવસ્થામાં છે એનો મતલબ એની ઈ સમયની પર્યાય છે કે નહીં? પર્યાય છે. જો અવસ્થા વગરનું દ્રવ્ય ક્યારે જોયું છે? નથી જોયું. એટલે કે પર્યાય વગરનું દ્રવ્ય હોતું નથી. તો દ્રવ્ય જો પર્યાય સહિત હોય તો એનું એ સમયનો પર્યાયનો કરતા પણ દ્રવ્ય જોઈએ ને? આ તો એકદમ સરળ એમ કે ને કે જુનિયર કેજીની વાત છે, એનાથી એમાં કઈ વિશેષતા નથી. ખ્યાલ આવે છે? હવે એ જ વસ્તુને અહીંયા જુદી જુદી રીતે કહે છે. અમારે હમણાં બીજી જગ્યાએ પણ એક બહુ સરસ વાત નીકળી. એક જગ્યાએ આચાર્ય ભગવાન કહે છે કે જે વિશેષ રૂચિ વાળા જીવો છે કે જેને સંક્ષિપ્તમાં નથી સમજાતું, તો એના માટે અમે પ્રવચનકાર શાસ્ત્ર લખીએ છીએ. જે મધ્યમ રૂચિ વાળા જીવ છે, માં કહે છે ટોડરલજી કહે છે, ઉષા પ્રકાશ, કે જે મધ્યમ રૂચિ વાળા જીવ છે એના માટે પંચાસ્તિકાય શાસ્ત્ર ની રચના કરીએ છીએ, અને જે સંક્ષિપ્ત રૂચિ વાળા જીવ છે એના માટે સમયસર ની રચના કરીએ છીએ. કે સમયસર પરમાગમમાં તો એક જ ગાથામાં કીધું ને કે જીવ પ્રમત્ત નથી અપ્રમત્ત નથી. તો કેવો છે? કે બસ એક વિનાયક ભાવ છે અને એ જાણનાર તો જાણનાર જ છે. જો આપણે એટલું માની લીધું હોય કે હું જીવ છું, જ્ઞાયક ભાવ છું અને જાણવાનું મારું કાર્ય છે, તો કામ પતી ગયું ને. હવે બચીશું કેટલા પરમાગમમાં જવા છે? જે બધું વાંચવાનું હતું એ તો એક ગાથામાં આવી ગયું, પણ હવે એનાથી આપણે માનતા નથી, એટલું આમ ઇનફ લાગતું નથી. તો શું કહેવાય? કે ઓકે, તો મધ્યમ રૂચિ વાળા જીવ લો, 85 વાંચો, તો 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, આદિ આદિ લાંબુ કે વિશ્વમાં 6 દ્રવ્ય છે, દરેકના દ્રવ્યગુણ પર્યાય છે, દરેક દ્રવ્ય પોતપોતાની સત્તામાં જ રહે છે, પોતપોતાનું કાર્ય કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? ભાઈ 7 તત્વ છે, એમાં એક જીવ નામનો ત્રિકાળી ધ્રુવ પદાર્થ છે, એની વિકારી પર્યાયો છે આશ્રવબંધ, નિર્વિકારી પર્યાયો સંબંધિત રામાજ અને બાકી બધું પછી. એમ કરીને છેવટે ક્યાં લઈ આવ્યા? છેવટે તો ત્રિકાળી ધ્રુવમાં લઈ આવ્યા. અને શું કીધું? કે આજે વિકારી પર્યાયો છે એ હું નથી, નિર્વિકારી પર્યાય હું નથી. બરાબર? તો સમયસાની ગાથામાં શું કીધું હતું? એ જ કીધું હતું ને કે પ્રમત્તિ નથી એટલે વિકારી પર્યાયમાં એ મારા નથી, અને અપ્રમત્ય નથી નિર્વિકારી પણ હું નથી. ખ્યાલ આવે છે કે ફીલ થાય છે ને આ સંક્ષિપ્ત રૂચિ વાળા જે છે એને એક ગાથામાં કહી દીધું પતી ગયું કામ. આપણે ગુજરાતીમાં એક કહેવત કહેવાય કે સમજદાર ને ઈશારો કાપી, તો આપણે સમજદાર છે કે નહીં કે આપણને એ ઈશારો કહી દીધું આચાર્ય ભગવાને. અચ્છા હવે હજી નથી માનતા તો પછી તમને કહી તો વિસ્તાર રૂચિ વાળા જીવ કે તમે પ્રવચન સાર વાંચો, તો પ્રવચન સાર માં તો વિશેષ થી એકદમ કે એક દ્રવ્ય સામાન્ય અધિકાર મૂક્યો કે દ્રવ્ય સામાન્ય અધિકાર એટલે કે દરેક વિશ્વમાં એક દ્રવ્ય ગોળ પર્યાય કરીને વ્યવસ્થા છે, એમાં દરેક દ્રવ્ય નું સ્વરૂપ આમ છે, એમાં આમ ગુણો ભરેલા છે, એની આ પર્યાયો થાય છે, એમાં ઉત્પાદ ધ્રુવ થાય છે. ખ્યાલ આવે પછી સત્તા દ્રવ્ય નું સત છે, ગુણ નું સત છે, પર્યાય નું સત છે, સત નો વિસ્તાર છે, આવે છે ને 107 ગાથામાં એવી રીતના બધે. પછી દ્રવ્ય વિશેષ અધિકાર મૂક્યો કે દ્રવ્ય વિશેષ અધિકાર એટલે 6 દ્રવ્ય છે વિશ્વમાં, જો લોકની અપેક્ષાએ જુઓ તો લોકમાં રહેલા છે ને અલોક આકાશ જુદું છે, ભાવની અપેક્ષાએ જુઓ તો 2 દ્રવ્ય ક્રિયા અતિ શક્તિ વાળા છે અને બાકીના 6 ભાવ અતિ શક્તિ વાળા છે, એમાં એક કાળ દ્રવ્ય છે જેનું પરિણમન થાય છે, બધાને નિમિત્ત થાય છે. આમ લાંબુ લાંબુ કરીને આપણને સમજાવે પછી છેવટે શું કે છે, છેવટે એમ કે છે કે એમાં જીવમાં વિકાર થાય છે, તેમાં એક રાગ દ્વેષ કરીને ભાવો થાય છે. એ ભાવો કોના છે તો ત્યાં પ્રવચન સામે એમ જ કે છે જીવ ના જ છે. જીવ ના ન હોય તો કોના હોય, કઈ કુદરત ના નહીં હોય. ખ્યાલ આવે છે. પછી શું કે છે કે આ જે વિકારો થાય છે એ તો અત્યારની કમજોર અવસ્થામાં થાય છે, બાકી જીવનું સાચું સ્વરૂપ કેવું છે તો ત્યાં કેવલ જ્ઞાન ઉપરથી એટલું લાંબી ઘણી બધી ગાથાઓ કીધી કે કેવલ જ્ઞાન નું સ્વરૂપ કેવું છે. ખ્યાલ આવે ને, તો આ બધું શું કામ કીધું આટલું લાંબુ લાંબુ, છેવટે શું સમજાવવું છે, છેવટે તો એ જ વસ્તુ સમજાવી છે કે હું જીવ છું ને મારો સ્વભાવ જાણવું દેખવું છે. ખ્યાલ આવે છે કે નહીં, પણ જે સંક્ષેપમાં ન સમજો એને આવી રીતના વિસ્તાર રૂચિથી સમજાવે છે. બસ આપણે આ પ્રશ્નોત્તર માળામાં આવવું જોઈએ કે જો સંક્ષેપમાં સમજી જાય તો દ્રવ્ય પણ પર્યાય એક્ચ્યુઅલી બધું આવી ગયું. ખ્યાલ આવે તો પછી 4 અભાવ કહેવાની જરૂરત જ ન પડે કે એક્ચ્યુઅલી તો દ્રવ્ય ગુણ પર્યાયમાં કહીને આવ્યો ને કે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યનું કઈ થતું નથી, બધા દ્રવ્યો જુદા જુદા છે, પર્યાયો જુદી જુદી છે અને ક્રમશઃ થાય છે, તો જૂની પર્યાય પાછળની પર્યાય જુદી અને વર્તમાનની જુદી એ કહેવાની જરૂર જ ફરીથી ક્યાં પડી. ખ્યાલ આવે છે ને, પણ તો એ 4 અભાવમાં એને ફરીથી કીધું કે આને પ્રાગ ભાવ કહેવાય અને પ્રધ્વંસા ભાવ કહેવાય. ખ્યાલ આવે છે. બસ હવે એ જ વસ્તુ આપણને ફરીથી ઘૂંટાવે છે અહીંયા ષટકાર, કે દરેક કાર્ય એટલે કે દરેક પર્યાય જે થાય છે એ પર્યાય દ્રવ્ય પોતાની શક્તિથી પોતે જ કરે છે, એ જ વસ્તુને અહીંયા ફરીથી ઘૂંટાવે છે. જો આપણે ષટકારકની થોડી પરિભાષાઓ રિવાઇઝ કરીને આગળ જઈએ, પહેલા તો કારક કોને કહેવાય, આમાં નથી લખ્યું, પણ કોને કહેવાય જે કોઈ પણ કાર્યમાં કોઈક ને કોઈક રીતે ઇન્વોલ્વ હોય, કાર્યનો જનેતા હોય એને કારક કહેવાય. કોઈને પરિભાષા લખવી હોય કાર્યનો જનેતા હોય એને કારક કહેવાય. તો એ 6 પ્રકારના કારક આવે છે. જો આપણે પરિભાષા જોઈએ, ક્વેશ્ચન 347, કરતા કોને કહેવાય, જો પરિભાષા વાંચી જઈએ, આપણે તો ઘણી વાર જોઈ છે ને, ફટાફટ વાંચી જઈએ, જે સ્વતંત્રતાથી સ્વાધીનતાથી પોતાના કાર્યને કરે તેને કરતા કહેવાય. સેકન્ડ, કર્મ કોને કહેવાય, કે કરતા જે કાર્યને કે જે પરિણામને કરે તેને કર્મ કહેવાય. જેવી રીતે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પણ સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ને બધું આવે, સબ્જેક્ટ એટલે જેણે કર્યું, ઓબ્જેક્ટ એટલે જેના ઉપર કર્યું, એક્શન એટલે જે વસ્તુ થઈ. ખ્યાલ આવે ને, એવી રીતે અહીંયા કરતા એટલે જેને કાર્ય કર્યું, કર્મ એટલે જે કાર્ય થયું. પછી થર્ડ, કરણ કોને કહેવાય, તે પરિણામના સાધકતમ અર્થાત ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે, એટલે કોઈ પણ કાર્ય કરવાના સાધનને કરણ કહેવાય, સાધનને કરણ કહેવાય. આગળ 350, સંપ્રદાન કોને કહે છે, કર્મ જેને આપવામાં આવે એટલે કે જેના માટે કરવામાં આવે તેને સંપ્રદાન કરે છે. આપણે કહે ને દાન આપ્યું, તો સંપ્રદાન કોના માટે કર્યું? એ જેના માટે કર્યું એને સંપ્રદાન કહેવાય. પછી 351 અપાદાન કોને કહેવાય છે? જે માટી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. જે પ્રીવિયસ સિચ્યુએશન હતી જેમાંથી આ કાર્ય થયું, તો ઓલામાંથી હટીને આ વસ્તુ થયું, તો તેમાંથી એને કહેવાય અપાદાન. અને લાસ્ટ 352 અધિકરણ કોને કહે છે? જેમાં અથવા જેના આધારે કર્મ કાર્ય કરવામાં આવે એને અધિકરણ કહે છે. એટલે જે ધ્રુવ વસ્તુ છે એના આધારે કાર્ય થયું તેને અધિકરણ કહે છે. આપણે એક્ઝામ્પલ બી જોયા છે ઘણા. જો આપણે નીચે 353 માં જોયું હતું કે કારકો બે પ્રકારના છે, એક છે નિશ્ચયકારક અને એક વ્યવહારકારક. તો આપણે લાસ્ટ ક્લાસમાં અહીંયા જ આ સભામાં નિશ્ચય વ્યવહાર ઉપર ઘણી ચર્ચા થઈ હતી કે જ્યાં બે વસ્તુને જોડીને વાત કરવામાં આવે, કોઈ પણ બે દ્રવ્યને જોડીને વાત કરવામાં આવે, જેવી રીતના કે જ્ઞાનાવરણ કર્મ જીવના જ્ઞાનને ઘાતે છે, એક બાજુ કર્મ એક બાજુ જીવનું જ્ઞાન, બે વસ્તુને જોડીને વાત કરવામાં આવે એને વ્યવહાર કહેવાય છે. એને શું કહેવાય છે? વ્યવહાર. અને ગુરુદેવજી શું કહે? વ્યવહારની વાત એટલે એમ નથી એમ સમજવું. કોઈ પર્સન હોય ને, એ પર્સન આપણે કહે ને હી ઇઝ નોટ રિલાયબલ એટ ઓલ, હી ઇઝ નોટ ટ્રસ્ટેબલ. અને એ આપણને કોઈ વાત કે અરે આજે તો અમેરિકામાં બરફ પડ્યો, તો આપણે શું સમજીએ કે હા ભાઈ એ કહે છે એટલે એનો મતલબ કે એવું કઈ હશે નહીં, એ કઈ ભરોસા લાયક નથી. એવી જ રીતે વ્યવહારની વસ્તુ કેવી છે? એ કહે છે તો કોઈ પર્પઝ થી કહે છે, એટલે સાવ ખોટી નથી, પણ વસ્તુનું સ્વરૂપ એવી રીતના નથી એમ સમજવું જોઈએ. તો નિશ્ચય આ વ્યવહાર કારકો એટલે શું? કે કોઈ પણ બે વસ્તુને જોડીને કોઈ કાર્યનું ડિસ્ક્રિપ્શન કરવું હોય તો એને વ્યવહાર કારકો કહેવામાં આવે છે. ને નિશ્ચયકારક કોને કહેવાય? કે જે પોતાની ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે, પોતાની શક્તિથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તો એને નિશ્ચયકારક કહે છે. એક જ દ્રવ્યમાં જયારે 6-6 વસ્તુ લગાવે તો નિશ્ચય એટલે વસ્તુ આમ જ છે એમ માનવું. ત્યાં ટોડરમલજીએ મોક્ષના પ્રકાશકમાં ક્વેશ્ચન મૂક્યો છે કે અચ્છા શાસ્ત્રમાં તો બે વર્ણન આવે છે નિશ્ચય અને વ્યવહાર, તો અમારે શું સમજવું કે માનવું કેવી રીતના અમારે? તો ટોડરમલજીમાં પોતે જ આન્સર લખેલો પછી કે જ્યાં જ્યાં વ્યવહારનું કથન હોય ત્યાં તો એમ સમજવું કે કોઈ કારણ વશ આ બે પદાર્થને જોડીને વર્ણન કરવામાં આવ્યું છે, પણ નિશ્ચય વસ્તુ વ્યવસ્થા આમ નથી. અને જ્યાં નિશ્ચયનું કથન હોય ત્યાં એમ સમજવું કે નિશ્ચય વસ્તુ વ્યવસ્થા આમ જ છે. એવી જ રીતે અહીંયા દ્રવ્ય ગુણ પર્યાયથી કે કોઈ પણ આપણે ચાર અભાવવાદીથી શું જોયું પહેલા કે દરેક દ્રવ્ય પોતાનું કાર્ય પોતામાં જ કરે છે, અને જો એમ જ વર્ણન કરવામાં આવે તો એને નિશ્ચયકારક કહેવાય છે. અને જ્યાં એ મર્યાદાને ઉલ્લંઘીને એને ક્રોસ કરીને કોઈ બીજી વસ્તુને જોડીને વાત કરવામાં આવે તો એને વ્યવહારકારક કહેવાય છે. આટલું ખ્યાલ આવે? જો ઉદાહરણ પણ આપણે જોઈ લીધું છે, ફરીથી એક વાર જોઈએ કે કુંભાર ઘડો બનાવે છે. જો કુંભારે ઘડો બનાવ્યો તો કુંભારે ઘડો બનાવ્યો તો વ્યવહારથી કેવી રીતના વર્ણન થાય? કે કરતા કોણ છે? કરતા કોણ છે? કુંભાર છે, કેમ કે કુંભારે ઘડો બનાવ્યો. કર્મ કોણ છે? શું બનાવ્યું? ઘડો બનાવ્યો. તો કર્મ શું છે? ઘડો છે. કરણ એટલે કુંભાર પાસે કયા કયા સાધનો હતા જેનાથી બનાવ્યું? જો માટી કરણ નથી, કેમ કે માટી તો વસ્તુ છે ને જે કર્મ રૂપે પરિણમી, તો કરણ એટલે એડિશનલ એક્સેસરી જેનાથી ઘડો બન્યો. તો એમનું એટલે ચક્ર છે, એટલે દાંડી છે, ખાલી એનું અવન હશે, જે પણ વસ્તુઓ સાધનો છે એ બધા કરણ છે. સંપ્રદાન એટલે કોના માટે ઘડો બનાવ્યો, તો જે મોટી મોટી વાત કરવામાં આવે તો હવે જે પણ ઘડો વાપરશે એના માટે ઘડો બનાવ્યો, જે પાણી ભરશે એના માટે બનાવ્યો. अपादान એટલે કઈ વસ્તુમાંથી બનાવ્યો તો પ્રીવિયસ અવસ્થા તો હતી કે માટીનો પિંડ હતો એમાંથી ઘડા રૂપે કન્વર્ટ થઈ એટલે માટીનો પિંડ એ અપાદાન છે અને અધિકરણ શું છે અધિકરણ શું છે એ જે જમીન છે કે જે ધ્રુવ જમીન છે જેના આધારે ઘડો બન્યો એ અધિકરણ છે બરાબર તો આ ષટકારકમાં છ છ વસ્તુ જુદી જુદી છે ખ્યાલ આવે છે કે આ ષટકારકમાં છ છ વસ્તુ જુદી છે કે કર્તા કુંભાર કર્મ ઘડો સાધનો ચક્ર આદિ સંપ્રદાન જે પાણી વાપર ભરશે એના માટે અપાદાન એટલે માટીનો પિંડ અને અધિકરણ એટલે જમીન પણ ખરી રીતે જોવા જઈએ આ છે ને સ્થૂળતાનું વર્ણન છે આ સ્થૂળતાનું વર્ણન છે હવે જ્યાં સૂક્ષ્મતાથી વર્ણન કરીએ તો છ છ કારક એક જ દ્રવ્ય પર લાગુ પડે છે જેવી રીતના કે જે સ્વયં ઘડા રૂપે પરિણમે એ કરતા તો કોણ ઘડા રૂપે પરિણમ્યું માટી એટલે માટી પોતે જ કરતા છે પછી એ ઘડારૂપ પર્યાય જે થઈ એ ઘડો એ પર્યાય એ કર્મ થયું કેમ કે એ નવી વસ્તુ બની પણ એ ઘડો કઈ માટીથી જુદો નથી એ માટીની જ અવસ્થા છે ને એટલે માટી પોતે જ કર્મ છે કરણ શું છે સાધન કે માટીમાં એવી કેપેબિલિટી છે કે આવું શેપ બદલી શકાય ખ્યાલ આવે છે માટીમાં એવી ઇલાસ્ટિસિટી છે એવી કેપેબિલિટી છે એ કેપેબિલિટી એનું કરણ એ એનું સાધન પછી સંપ્રદાન માટી એ પર્યાયમાં ઘડાનો શેપ લીધો અથવા એ પર્યાયને ઘડાનો શેપ આપ્યો દાન આપ્યો એટલે એ શેપ જ એ સંપ્રદાન પ્રીવિયસ શેપ માંથી જે માટીનો પિંડ રૂપે શેપ હતો એ માંથી થયો એટલે એ અપાદાન અને આ બધી વસ્તુમાં માટીના પરમાણુઓ એના કણો એ તો ધ્રુવ રૂપે રહ્યા એના જેને થયા ને એ અધિકરણ એના જ આધારે એ ધ્રુવ સ્વભાવના આધારે બધા શેપો જુદા જુદા થયા છે આવી રીતના જ્યાં સમજાવવામાં આવે તો એને નિશ્ચયકારક કહેવાય અને જ્યાં જુદી જુદી વસ્તુ પર આરોપ આપવામાં આવે તો વ્યવહાર કારક કહેવાય છે ખ્યાલ આવે છે જો આ તો આપણે ઉદાહરણ લીધું સ્વર દ્રવ્ય પર આ તો આપણે માટી ઘડો એના ઉપર લીધું ને હવે જો આત્માની વાતો અહીંયા કરશે આપણે આજથી એ ચેપ્ટર શરૂ કરીએ છીએ જો ક્વેશ્ચન નંબર 356 ઉપર આવી જઈએ ક્વેશ્ચન નંબર 356 જો આત્મા પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે જ્ઞાન આત્મા પ્રજ્ઞા વડે ભેદ જ્ઞાન કરે છે એમાં કયા કયા કારકો આવ્યા આટલું સેન્ટન્સ આવ્યું એમાં તો એક તો આત્મા આત્મા કરે છે એટલે આત્મા પોતે કરતા પ્રજ્ઞા વડે વડે એટલે યુઝિંગ પ્રજ્ઞા એટલે સાધન થયું સાધન થયું તો પ્રજ્ઞા એટલે જ્ઞાન એ જ કરણ બરાબર અને કરે છે શું તો ભેદ જ્ઞાન કરે છે એટલે ભેદ જ્ઞાન થયું કર્મ ખ્યાલ આવે હવે આ સેન્ટેન્સ એકચ્યુઅલી ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે એટલે એમાં ત્રણ જ કારકો આવ્યા ખરી રીતે જે એક્શન થઈ કે આત્મા એ પ્રજ્ઞા વડે ભેદ જ્ઞાન કર્યું બરાબર એને એનાલાઇઝ કરી આપણે થોડું તો આત્મા તો કરતા થયો ભેદ જ્ઞાન કર્મ થયું પ્રજ્ઞા એનું કરણ થયું પણ બાકીના ત્રણ મિસિંગ છે સંપ્રદાન અપાદાન ને અધિકરણ બરાબર તો સંપ્રદાન ઉપર વિચાર કર્યો કે કોના માટે કર્યું ભેદ જ્ઞાન આત્માએ કોના માટે કર્યું ભેદ જ્ઞાન તો પોતાના જ બેનિફિટ માટે કર્યું ને કે પોતાનું ભલું થાય એના માટે ભેદ જ્ઞાન કર્યું તો આત્મા પોતે જ સંપ્રદાન છે બરાબર ઓકે સેનાથી ભેદ જ્ઞાન કર્યું સેનાથી ભેદ જ્ઞાન કર્યું જો આત્માએ જ્ઞાન વડે તો જ્ઞાન થી જ્ઞાન તો યુઝ કર્યું પણ કોનાથી કર્યું એટલે હુ ઇઝ ધ સેકન્ડ એન્ટિટી જેનાથી ભેદ જ્ઞાન કર્યું ઇટ ઇઝ નોટ મેન્શન હિયર ઇટ કેન બી શરીર ઇટ કેન બી જીવના રાગ દ્વેષ ના ભાવ બરાબર ને ઇટ કેન બી અધર વસ્તુ તો કોનાથી કર્યું તો એ વસ્તુ બરાબર. તો વ્યવહાર કારક તો જોઈએ તો શરીર આવે, વ્યવહાર કારક જોઈએ તો કર્મ આવે, નિશ્ચય કારક જોઈએ તો જીવના જ રાગદ્વેષાદી પરિણામોથી ભેદી જ્ઞાન કર્યું, ખ્યાલ આવે છે. અને અધિકરણ એટલે એવી કઈ ધ્રુવ વસ્તુ છે જેના આધારે આટલું બધું કાર્ય થયું, એવી કઈ ધ્રુવ વસ્તુ છે કે જે પહેલાની સિચ્યુએશનમાં અને હમણાંની સિચ્યુએશનમાં કોન્સ્ટન્ટ રહી. તો આત્મા દ્રવ્ય પોતે જ ધ્રુવ વસ્તુ છે, ખ્યાલ આવ્યો છે ને. તો આત્મા પોતે એ ધ્રુવ છે. અધિકરણ પણ કોણ? કે આત્મા પોતે. તો કર્તા પણ આત્મા. કર્મ શું છે? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે જ્ઞાનની પર્યાય છે. તો એ કોને કર્યું? જ્ઞાનની પર્યાય કયું દ્રવ્ય છે? તો એ પણ આત્મા છે. તો કર્તા આત્મા, કર્મ બી આત્મા. કરણ શું છે? પ્રજ્ઞા, જ્ઞાન. એ જ્ઞાન કોની પર્યાય છે? એ પણ આત્માની જ પર્યાય છે. એટલે કરણ પણ આત્મા. સંપ્રદાન કોને આપ્યું? ભેદ જ્ઞાન એ પર્યાય ને આપ્યું, જ્ઞાનની એ પર્યાય ને. એટલે સંપ્રદાન પણ આત્મા છે. અપાદાન કે કોઈ અન્ય પદાર્થ થી નહીં, હવે તો જીવના વિકારી ભાવોથી ભેદ જ્ઞાન કરે, એટલે એ પણ આત્મા છે. જીવના વિકારી ભાવો કોની પર્યાય છે? એ આત્માની પર્યાય છે, ખ્યાલ આવે છે કે નહીં. જો નિશ્ચયકારક આવી રીતના ઘટિત કરવા જોઈએ. વ્યવહારમાં કોઈ અન્ય પદાર્થ આવી જશે, ખ્યાલ આવે છે? આપ તમને સમજાય ને, કેમ કે આ નવો કોન્સેપ્ટ છે ને. આપણે જો કોઈક વસ્તુ સ્થૂળતાથી વાત કરીએ તો એમ કહેવાય કે કોણ? મેં ઉપાડ્યો, બરાબર. તો કોણે ઉપાડ્યો? મેં ઉપાડ્યો. કોને ઉપાડ્યો? ફોનને ઉપાડ્યો, ખ્યાલ આવે છે ને. સેના વડે ઉપાડ્યો? તો મારા હાથથી ઉપાડ્યો. જ્યાં સ્થૂળતાથી કોર્સલી જોઈએ તો આવી રીતના અનેક પદાર્થ એમાં ઇન્વોલ્વ થાય છે, અનેક પદાર્થ. હવે જ્યાં સૂક્ષ્મતાથી વિચાર કરીએ, જ્યાં માઇક્રોસ્કોપિકમાં જઈએ, તો આના આટલા બધા પરમાણુ આઇટમ્સ મોલેક્યુલ જુદા જુદા છે. અમારા હાથના આટલા બધા આઇટમ્સ મોલેક્યુલ જુદા જુદા છે. અને હું તો જીવ દ્રવ્ય છું, ખ્યાલ આવે. તો જીવના ઈશારાથી કઈ હાથ ચાલતો નથી, હાથના ઈશારાથી હું કઈ ચાલતો નથી. આપણે આમ ઉપાડવા જઈએ મળી ના જતો, તો પડી જાય છે. જીવની ઈચ્છાથી પડે છે? ઈચ્છાથી તો નથી પડતો. એમ તો કોઈની ઈચ્છા ન હોય કે મારો ફોન પડી જાય, ખ્યાલ આવે છે કે નહીં. પણ તો પણ એવું જે થાય છે એ આપણને એમ પ્રૂવ કરે છે કે આ દરેક પરમાણુઓમાં એક સૂક્ષ્મતાથી જોતા એના કારકો જુદા થાય છે, અને મારા જીવના વિકલ્પમાં કારકો જુદા થાય છે. જીવના તો એક થોટ પ્રોસેસ થયો ને કે મારે આ ઉપાડવું છે. તો એ થોટ પ્રોસેસ કરનાર કોણ? તો હું આત્મા, બરાબર. શું કર્યું? એ થોટ પ્રોસેસ, કરેક્ટ. એ થોટ પ્રોસેસ શું છે? એ જીવના જ્ઞાનની એક સમયનો વિકલ્પ છે ને. એક સમયમાં આપણને થોટ ચમકે છે ને, તો એ કર્મ. પણ એ જ્ઞાનની જ પર્યાય છે, એટલે કે જીવથી જુદી નથી. જીવનો જ પાર્ટ છે કે નહીં? જીવનો જ પાર્ટ છે ને. એટલે કર્મ પણ જીવ પોતે, કરતા પણ જીવ પોતે. સાધન શું છે? કે જીવમાં એવી વિચાર શક્તિ છે, જીવમાં એવી વિચાર શક્તિ. એનું સાધન, એ શક્તિ, એ ગુણ છે, પર્યાય નથી. એ ગુણ છે, એનું સાધન છે, ખ્યાલ આવે છે. સેના માટે વિચાર કર્યો કે ભાઈ આ ફોન ઉપાડીને મારે અહીંયા મૂકવું છે, અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકવાનું પર્પઝ જે હશે, એ પર્પઝ માટે જીવમાં એવો વિકલ્પ હોય ને કે અહીંયાથી અહીંયા મૂકીશ તો અવાજનું રેકોર્ડિંગ સારું થશે, ખ્યાલ આવે. તો એ જે વિકલ્પ એ પણ જીવનો જ છે કે નહીં? કે આમ કરવાથી સારું થશે. તો સંપ્રદાન પણ જીવ પોતે જ છે, ખ્યાલ આવે છે. અપાદાન એટલે કઈ સિચ્યુએશનમાંથી કર્યું? તો અહીંયા હતું એમાંથી અહીંયા કર્યું, તો આ સિચ્યુએશન એને કહેવાય અપાદાન. તો જીવમાં પહેલા કોઈ વિકલ્પ નહોતો અને સડનલી આ વિકલ્પ થયો, તો પહેલાના વિકલ્પની સિચ્યુએશન અપાદાન, અને હમણાં નવી ઉત્પન્ન થઈ સંપ્રદાન, ખ્યાલ આવે છે કે નહીં. અને જીવમાં નિરંતર પર્યાયોનું પલટવું થવું અને સ્વભાવથી એક જેવા રહેવું, એ બે જીવના જ સ્વભાવ છે ને, એનું અધિકરણ. એક જ પર્યાયની અંદર આ છ છ કારકો અપ્લાય થાય છે, ખ્યાલ આવે છે બધાને. આ કહેવાનું પર્પઝ તો આટલું બધું ડિટેલમાં, વોટ ઇઝ ધ બેનિફિટ ડિવેન્ચ્યુઅલ, આટલું બધું તો આવું. વાય થિંક સો કોમ્પ્લિકેટેડ? બોલો બોલો સમીશો. નિશ્ચય થી પણ કહેવાનું પરપઝ શું? આથી ધેટ ઇઝ ધ બોટમ લાઈન, કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી શકતું નથી. તો આપણી જે આ બુદ્ધિ છે કે આ મેં ઉપાડ્યો અથવા તો હું દુનિયાના કામ કરું છું, આ ગાડી મેં મારી રીતે ચલાવી લઉં, કેટલી ફાસ્ટ ચલાવી લઉં, કેવું પહોંચી ગયું, અથવા આ મસલ મેં બનાવ્યા, ખ્યાલ આ આપણી જે બુદ્ધિ છે, તો એ બુદ્ધિને તોડવા માટે આ વસ્તુ કહેવામાં આવે છે કે આપણી મરજી અનુસાર કઈ કાર્ય થતું નથી. જો એક વિચાર કરીએ, તો જસ્ટ થોડું લાઇટર મુમેન્ટ, સપોઝ કોઈને મસલ બનાવવા બરાબર, અને બધા જ મસલ એકદમ બેલેન્સ બનાવવા છે, પણ તમે સલમાન ખાન જોઈ લો, ગમે તેટલી મહેનત કરે તો એ આખી તો જાળ્યો છે ને, તો એના મસલ અને ટાઈગર શ્રોફ નો મસલ વિલ નોટ મેચ, રાઈટ? મહેનત તો બેવ કરે છે કે નહીં, ઈચ્છા તો બેવ નહીં, ઓલું ડ્રીમ બોડી હોય છે ને, પણ એવું મેચ થાય છે? ન થઈ શકતું. કેમ ન થઈ શકતું? કેમ કે આ શરીરના પરમાણુઓની ક્ષમતા જુદી જુદી છે, ખ્યાલ આવે છે કે એ પોતાની ક્ષમતા અનુસાર કામ કરે છે. હવે હું ગમે તેટલા કોશિશ કરું, મારે તો એકે દેવાનો બને, ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે બધાની ક્ષમતા જુદી જુદી છે, બધા પરમાણુઓની ક્ષમતા જુદી છે. જો વિચાર કરો, જીવની જે ક્ષમતાઓ જુદી જુદી છે, એમ પરમાણુની ક્ષમતા પણ જુદી છે. દરેક પરમાણુના ષટકારક એની રીતે થાય છે, ખ્યાલ આવે છે કે ને? આ ફિંગર આપણે બેન્ડ કરવી હોય તો હું જેટલી બેન્ડ કરું તો બધાની એટલી જ થાય? કોકની વધારે ઓછી થાય છે? કેમ વધારે ઓછી થાય છે? કેમ કે બધાની ક્ષમતા જુદી જુદી છે, બરાબર કે નહીં? લોજિકલ છે કે નહીં? તો એક ક્ષમતાને આપણે અહીંયા ષટકારક ના ફોર્મમાં કહીએ છીએ કે જો આ ફિંગર બેન્ડ કરી, કોને કરી? જો મેં કરી હોય, જીવે કરી હોય, તો મારી તો ઈચ્છા છે કે અહીંયા પાછળ ટચ થઈ જાય, મારી એવી ઈચ્છા છે, ગમે તેટલું કરવું થતી જ નથી. તો ઈચ્છા પ્રમાણે કામ નથી થતું કે નહીં? અને પૂતગલની પોતાની ક્ષમતા પ્રમાણે થાય છે કે નહીં? તો પ્રૂવ થાય છે કે નહીં? ખ્યાલ આવે છે? બસ એ આપણી મિથ્યા બુદ્ધિ તોડવા માટે અને સાચી બુદ્ધિ ઇન્સ્ટોલ કરવા માટે આ આખું ચેપ્ટર કહેવામાં આવે છે, ખ્યાલ આવ્યું? ચાલો જો આગળ જઈએ. આપણે હવે આવ્યા 357 ક્વેશ્ચન. એક સમયમાં કેટલા કારકો હોય છે? આપણે થઈ ગયા આન્સર, એક જ સમયમાં બધા જ કારકો એક સાથે લાગુ પડે છે. ચાલો આગળ. આ છ કારક શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? જો આ ઇન્ટરેસ્ટિંગ છે, વિચાર કરવા લાયક વસ્તુ. આ છ કારક જે કીધા એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? જો આન્સર બી વાંચી લઈએ પછી એના પર વિચાર કરો. આ છ કારકો કર્તા, કર્મકરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એ દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો છે. દરેક સમયે તેઓમાં છ પર્યાયો નવા નવા થયા કરે છે. જો હવે વિચાર કરીએ, આપણે 47 શક્તિ જોઈએ ને, એ 47 શક્તિઓમાં છ કારકો આવે છે. ભાવ શક્તિ, અભાવ શક્તિ આવે ને. પછી જો બીજી રીતે વિચાર કરીએ તો આ છ કારક છે એ દરેક દ્રવ્યના સામાન્ય ગુણો છે. સામાન્ય ગુણો, કેમ કે છ છ દ્રવ્યમાં એ લાગુ પડે છે. જેવી રીતના જીવમાં છ કારકો લાગુ પડે છે, તો પૂતગલમાં લાગુ પડે છે. આપણે જોયું સિમિલરલી આકાશ કાળમાં બી લાગુ પડે છે. જેવી રીતના સપોઝ આ આખો સ્વાધ્યાય હોલ છે, છેવટે તો આકાશ છે, આકાશના અમુક પ્રદેશો છે, બરાબર? આપણી એવી ઈચ્છા હોય કે આખા આકાશમાં એક બી મચ્છર ના આવે, તો બોલો આપણી ઈચ્છા અનુસાર થાય છે? નથી થતું ને. ક્યાંકથી તો ક્યાંકથી ઘૂસી જાય છે કે નહીં? અને એ અચ્છા, એ મચ્છર પછી આકાશમાં ઉડે છે તો કોની પરમિશન લઈને ઉડે છે કે મારે ક્યાં ઉડવું? કોઈની નહીં ને. તો એ મચ્છર તો પોતાની શક્તિથી ઉડે છે કે નહીં? અચ્છા, હવે સપોઝ કોઈ આકાશનો એક પર્ટિક્યુલર કોઓર્ડિનેટ તમે અઝ્યુમ કરો, એક પર્ટિક્યુલર પોઈન્ટ, એ પોઈન્ટમાં બધાને અકોમોડેટ કરવાની શક્તિ છે કે નહીં? કે આપણે ત્યાં જઈએ તો આપણને પણ અકોમોડેટ કરે છે, આ શરીરને બી અકોમોડેટ કરે છે, હવાને બી અકોમોડેટ કરે છે, પ્રકાશને બી કરે છે. તો મચ્છર આવશે તો એને કરશે કે નહીં? એને બી અકોમોડેટ કરશે. તો એ આકાશના પ્રદેશમાં બધાને અકોમોડેટ કરવાની શક્તિ એની પોતાની છે કે મચ્છરની છે? એની પોતાની છે કે નહીં? તો એની પોતાની શક્તિ અનુસાર પરિણામન કરે છે કે જયારે પહેલા પ્રીવિયસ સમયમાં મચ્છર નતું અને હવે આવી ગયું તો ચેન્જ થયો કે નહીં? તે ચેન્જ કોને કર્યું? એ આકાશમાં એ ચેન્જ એને પોતે કર્યું, પોતે જે ચેન્જ નો કરતા. ખ્યાલ આવે ને? આમ તમે વિચાર કરવા જાવ તો છ એ છ કારક આકાશમાં એ લાગુ પડે છે. તો દરેકે દરેક દ્રવ્યમાં આ છ કારકો લાગુ પડે છે. પણ દસ પાર અત્યાર સુધી આપણે જે બધી ચર્ચા કરી એ તો આપણે પર્યાયની વાત કરી ને કે જો આ સડનલી આ વિકલ્પ ઉત્પન્ન થયો કે હવે મને આ ફિંગર બેન્ડ કરવી છે, તો ત્રણેય કાળથી હું બેન્ડ કરવાની કોશિશ કરું છું નહીં ને? હમણાં જ વિકલ્પ મને થયો તે તો પર્યાયની વાત થઈ, તો ષટકારક પર્યાય હોવા જોઈએ કે નહીં? ક્વેશ્ચન ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, કુંભારે ઘડો બનાવ્યો તો માટીમાંથી ઘડા રૂપે કન્વર્ટ કરો, તો કન્વર્ટ થયો એ દ્રવ્ય ગુણ છે કે પર્યાય? એ તો પર્યાય છે. તો ષટકારક પર્યાય હોવા જોઈએ કે નહીં? અહીંયા કેમ ગુણ કીધું છે? હા, વેરી ગુડ. જો જ્યાં જ્યાં પર્યાય થઈ એનો મતલબ એવો જ કોઈ ગુણ હોવો જ જોઈએ. ખ્યાલ આવે છે ને? આ એક ઇનડાયરેક્ટ શું કહેવાય, ઇમ્પ્લાઇડ લોજિક કહેવાય, કે આપણે એમ કહેવાય કે જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોવી જ જોઈએ. કાંઈક ને કાંઈક તો ફાયર લાગી હશે એટલે ધુમાડો થયો છે. એને આપણે શાસ્ત્રમાં ન્યાય કહેવાય, અથવા આપણે લોજિક કહેવાય. લૉ નથી, આ જે ઓલું લૉ જુદું વસ્તુ છે, પણ એક જાતનું લોજિકલ ઇન્ટરપ્રિટેશન. એવી જ રીતે જ્યાં જ્યાં પર્યાય છે ત્યાં ત્યાં એ ગુણ હોવા જ જોઈએ. આ ગુણો જે છે એ ગુણો દેખાતા નથી. મને કોઈ આપણને જ્ઞાન થાય છે ને બધા, તો જ્ઞાન ગુણમાં ગુણ આપણને પકડાય છે કે પર્યાય પકડાય છે? પર્યાય પકડાય છે ને. જેવી રીતના આ શેન્ડેલિયરને મેં જોયું, તો શેન્ડેલિયરને મેં હમણાં જોયું કે ત્રણેય કાળથી હું જોતો આવ્યો છું, હમણાં જોયું ને, એટલે એ જ્ઞાન તો પર્યાયમાં કર્યું. પણ પર્યાયથી જ્ઞાન ગુણ સુધી આપણું અનુમાન જાય છે. ખ્યાલ આવે? એવી જ રીતે ષટકારક એ પર્યાયોથી એ ષટકારક રૂપ શક્તિઓ સુધી આપણું અનુમાન જાય છે. આ ખ્યાલ આવે છે? અને બીકોઝ એ ષટકારક રૂપ પર્યાયો દરેક દ્રવ્યમાં થાય છે, માટે એ શક્તિઓ કે એ ગુણો પણ દરેક દ્રવ્યમાં હોવા જ જોઈએ. ખ્યાલ આવે છે બધાને? બોલો.
હા,
નહીં, આત્મા નથી, દ્રવ્ય વસ્તુ જુદી છે. વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ. એમાં ષટકારક કરીને કોઈ દ્રવ્ય છે? નથી. જો દ્રવ્ય વસ્તુ જુદી છે, પણ દરેક દ્રવ્યમાં અનંતાનંદ ગુણો છે, અનંતાનંદ શક્તિઓ છે. એવી જ શક્તિ આ ષટકારક જે રીતે જીવમાં અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ પછી જ્ઞાન દર્શન સુખ વીર્ય એવી રીતે કરતા કર્મ કરણ આદિ શક્તિઓ છે જે જીવ દ્રવ્યની અંદર રહેલી છે. અન્ય દ્રવ્યમાં પણ આ શક્તિઓ રહેલી છે અને એ શક્તિઓનું દરેક સમયે નવું નવું પરિણામન થાય છે. પરિણામન થવું એ પર્યાય છે. ત્રણેય કાળ એવી શક્તિ હોવી, ચલો આજે આ ષટકારક રૂપ શક્તિ જીવમાં વર્તમાનમાં છે પણ કદાચ 10 વર્ષ પછી નહીં હોય, એવું પોસિબલ છે? એવું તો નથી ને. દરેક દ્રવ્યમાં આ શક્તિઓ અનાદિ અનંત હોય છે કે નહીં? કે પોતપોતાની પર્યાયરૂપ કાર્ય કરી શકે? કરી શકે છે ને. એ શક્તિઓ છે જે અનાદિ અનંત રહે છે અને એ શક્તિનું પરિણામ એ પર્યાયમાં એ રૂપે કાર્ય થવું એ એક ષટકારકરૂપ શક્તિનું પરિણામ છે. ખ્યાલ આવે, બધાને ખ્યાલ આવે છે? ચાલો આપણે આગળ જોઈએ.
પૃથ્વી દ્રવ્ય પૃથ્વી ગુણથી જો પર્યાય હોય સત્કાર રૂપ છે.
હા, લેકિન ષટકારક રૂપ મતલબ ષટકારક છે સિદ્ધાંત હૈ, એસા નહીં. ષટકારક રૂપ ગુણ શક્તિ હૈ. જૈસે ક્રમબદ્ધ પર્યાય હૈ, તો ક્રમબદ્ધ પર્યાય ક્યા હૈ? દ્રવ્ય હૈ, ગુણ હૈ કે પર્યાય હૈ? ખ્યાલ આવે? પ્રશ્ન સમજે? ક્રમબદ્ધ પર્યાય એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? ત્રણે માંથી કઈ નથી, એ એક પર્યાય નો સ્વયં સંચાલિત સિદ્ધાંત છે. ખ્યાલ આવે? એવી રીતે એમ જ વેસે હિ ષટકારક સિદ્ધાંત નહીં, તો શક્તિ આ ખ્યાલ આવે હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન, હું જ્ઞાતા એટલે જાણનાર, કરનાર, કર્મ સોરી કરતા. હા, આજે જ્ઞાતા જ્ઞાન ને ગિને, જ્ઞાતા એટલે કરતા, જ્ઞાન એટલે કર્મ, જ્ઞે એટલે કર્મ. નિશ્ચય નહીં, હજુ અહીંયા આપ્યું છે ને, અહીંયા આપ્યું છે જો ક્વેશ્ચન 356. આત્મા પ્રજ્ઞા વડે ભેદ જ્ઞાન કરે છે. આત્મા જ્ઞાતા થયો, જ્ઞાન એટલે પ્રજ્ઞા, અને ભેદ જ્ઞાન એ જ્ઞેય થયું. એટલે નિશ્ચય નહીં, આ ષટકારક નિશ્ચય નહીં, અને આત્માની જ ત્રણ અવસ્થા હોય. બરાબર, સાવ સાચી વાત. પણ હું ખાલી એટલું ને, એનાથી વિશેષ આત્માની અવસ્થાઓ તો છે, તો પર્યાય રૂપ થયું. પણ આત્મામાં ત્રણેય કાળ આવી રીતના ષટકારક રૂપ પરિણમવાની શક્તિઓ બી છે. એ શક્તિઓ એ જુદી ગુણ રૂપે છે. એ ખ્યાલ આવે છે કે? હા, જેવી રીતના આત્મામાં આપણે સુકાલી શક્તિઓ કહીએ કે નહીં, કે હા, તો સુકાલી શક્તિઓમાં જેવી રીતના ચીતી શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન, સુખ, વીર્ય આદિ છે કે, એવી રીતના કરતા કર્મ કારણ એ પણ શક્તિઓ છે. એ શક્તિઓ જુદી વસ્તુ છે, અને પર્યાયમાં એ કારક રૂપે થવું એ જુદી વસ્તુ છે. એ શક્તિઓનું વર્તમાન પરિણમન છે. પર્યાયમાં ષટકારક રૂપ થવું એ આ ત્રણેય કાળ રહેલી શક્તિઓનું વર્તમાન પરિણમન છે. એની વર્તમાનની પર્યાય ખ્યાલ આવે? જો આગળ વધીએ, 359. આત્મામાં જ આત્મા વડે શુદ્ધતા પ્રગટ થાય છે. એમાં કેટલા કારકો આવ્યા? તો આત્મા માં, આત્મા વડે અને શુદ્ધતાનું પ્રગટ થવું, ત્રણ કારક આવે છે. આત્મામાં, આત્મામાં એટલે આત્મામાંથી એટલે પ્રીવિયસ વસ્તુ, આત્મામાં એટલે અપાદાન. આત્મા વડે, વડે જ્યાંથી આવે એટલે સાધનથી એટલે કરણ, અને શુદ્ધતાનું પ્રગટ થવું કોઈ પણ એક્શન આવે એ કર્મ. ખ્યાલ આવે? આવી રીતના અડધું સેન્ટન્સ આપણને આપ્યું છે, એટલે ત્રણ જ કારક એમાં આવે છે, પણ બીજા ત્રણ ઇમ્પ્લિસિટલી એમાં રહેલા છે એમ સમજી લઉં. કે આત્મામાંથી આત્મા વડે શુદ્ધતા પ્રગટ થઈ, પણ કોણે કર્યું કામ? આત્માએ જ કર્યું ને કામ, કે પુદ્ગલ કર્મ આવીને આત્મામાં શુદ્ધતા પ્રગટ કરી ગયા? આત્માએ જ કર્યું ને, એટલે કરતા કોણ થયો? આત્મા જ થયો. એ સેન્ટન્સમાં લખ્યું નથી, પણ એ આપણને ઇમ્પ્લિસિટલી આપણે સમજી જવું. ચલો આગળ વધીએ. 360 મેન તો મારે 361 પર જવું છે આજના ક્લાસમાં, કેમ કે આ તો છ કારક જે આત્મામાં લાગુ પડે તે આપણને અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવે. તો જો 360 જોઈએ, એક દ્રવ્યનું પર્યાયરૂપ કાર્ય ખરેખર બીજાઓ વડે થઈ શકે છે, બીજાના આધારે થઈ શકે છે એમ માનવામાં કયા કારકની આપણે ભૂલ કરી? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે છે એમ માનવામાં કયા કારકની ભૂલ કરી? કેમ કરતાને ખાલી જુદો માન્યો ને? તો કરતાને જુદો માન્યો તો ખાલી કરતા કારકની ભૂલ કરી, બીજા બધા તો સેમ છે કે નહીં? હા, જ્યાં એકની ભૂલ આવે તો બધાની જ ભૂલ છે એમ સમજી લેવું જોઈએ. જો આન્સર બધા કારકોની ભૂલ છે, કારણ કે એક કારકને જાણે, એક કારકને જેને સ્વતંત્ર ન માનતા પરાધિક માન્યો એને છે છે કારક ને માન્યા, કેમ કે આ પર્યાય માં કરતા ને જુદો માને છે, પછી નેક્સ્ટ પર્યાય માં કે છે કારણ જુદું છે, સાધન જુદું છે, પછી થર્ડ પર્યાય માં કે છે અધિકરણ આધાર જ જુદો છે. ખ્યાલ આવે ને? એમ તો છે છે ને આપણે રોંગ પ્રૂવ કરી દીધું. જો 361 આત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, આની અંદર તમે છ કારણ લાગુ કરો. આપણે પહેલા શું કહ્યું કે કુંભારે ઘડો બનાવ્યો, તો કુંભારે ઘડો બનાવ્યો તેમાં નિશ્ચય શું ને વ્યવહાર શું? તો વ્યવહાર તો આપણે જોયું કે કુંભાર કરતા ઘડો એ કરે, એક વસ્તુ નો બીજા વસ્તુ પર જ્યાં આરોપ આપવામાં આવે તેને વ્યવહાર છે. નિશ્ચયથી શું જોયું કે ઘડા એ માટીની પોતાની જ કેપેબિલિટી હતી. સપોઝ ઇફ યુ બ્રિંગ અ ડિફરન્ટ ટાઈપ ઓફ માટી, ધેન ઇટ વિલ નોટ ફોર્મ ઘડો. એ માટીની પોતાની જ કેપેબિલિટી હતી, એટલે એમાંથી એ માટી જ પોતે ઘડો બનાવ્યો. એ નિશ્ચયકાર. હવે અહીંયા લગાવો કે આત્માએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તો બોલો મુનિ દશા ઇમ્પોર્ટન્ટ છે કે નહીં? મુનિમાં મુનિ દીક્ષા લીધા વગર કોઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે કે નહીં? નિશ્ચયકારક થયું કે ને? મુનિ દીક્ષાએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. બોલો કયું કારક લાગુ પડે છે? વ્યવહાર કારક લાગુ પડે છે. કેમ કે મુનિ દીક્ષા એ તો બહારની અવસ્થા થઈ ને, અને આત્માની અવસ્થા એ કઈક જુદી વાત છે. ખ્યાલ આવે ને? તો એમ કહીએ મુનિ દીક્ષાએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તો સાચું કે ખોટું? વ્યવહારે સાચું, નિશ્ચયથી ખોટું. વ્યવહારથી સાચું, નિશ્ચયથી ખોટું. બોલો મંદિરમાં દર્શન કરવાથી આપણું કલ્યાણ થાય કે નહીં? વ્યવહારથી સાચું, નિશ્ચયથી ખોટું. કે મંદિરમાં આવતો જ નહીં તો કલ્યાણ થશે કે નહીં? તો એક રીતે સાચું નથી. ખ્યાલ આવે? બધી રીતે ખોટું. પણ હમણાં જ જયેશભાઈ કહેતા હતા અમને, વાય યુ આર કમિંગ ઇન કાર, કે આપણે જૈન ધર્મની કેવી પ્રણાલી છે કે પહેલા આપણને એક જગ્યાએ લઈ આવે, પછી કે ભાઈ હવે અહીંયા અટકવાનું નથી, આનાથી કઈ ફાયદો નહીં થાય આગળ. એટલે આગળની વસ્તુ કે છે પહેલા એમ કે ભાઈ તું જ્યાં છે ને હમણાં આ શું બાર ફરફર કરે છે, એનાથી કઈ ફાયદો નહીં થાય, ખોટું છે. દર્શન કરવા આવો તો તારું કઈક ભલું થશે. એટલે દર્શન કરવા આપણને લઈ આવે, પછી એકવાર દર્શન કરતા આવતો થાય, પછી એને એમ કહેવાય કે ભાઈ દર્શન કરવાથી તારું કઈ ભલું નહીં થાય, થોડો કઈક સ્વાધ્યાય કર તો તારું કઈ ભલું થશે. એટલે હજી આગળ લઈ આવે. ખ્યાલ આવે? તો પહેલા સેન્ટન્સ કીધું તું એ સાચું હતું કે ખોટું? જો એ ટાઈમે એ સેન્ટન્સ સાચું હતું. ખ્યાલ આવે? હજી પણ એમ જ કીધા કરે કે ભાઈ દર્શન કરવાથી તારું ભલું થશે તો ખોટું. ખ્યાલ આવે છે? પછી એનાથી આગળ લઈ જાય, પછી એનાથી આગળ લઈ જાય. ખ્યાલ આવે? એ આપણી નિશ્ચય વ્યવહારની શૈલી છે. એવી જ રીતે અહીંયા શું કહે છે કે આપણને આત્માએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એ તો સાચી વાત છે 100% લાસ્ટની. એની પહેલા જે વચમાં વાત કરવામાં આવે કે ભાઈ દેવ શાસ્ત્ર ગુરુની કૃપાથી મને કેવળ જ્ઞાન પ્રગટ થયું, અથવા તો કર્મના ફરી જવાથી મને કેવળ જ્ઞાન પ્રગટ થયું, આ બધી વ્યવહારની વાતો છે. કોન્ટેક્સ્ચ્યુઅલી સાચી છે, ખોટી નથી. કેમ કે કઈ અપેક્ષાથી વાત કરવામાં આવે છે એ અપેક્ષાને સમજાવવા માટે સાચી વાત છે. કારણ સાવ આકાશના ફૂલ જેવી, જે આકાશમાં ફૂલ હોય, ક્યારે કોઈ ફૂલ આકાશમાં ઉગે તો ન ઉગે, એના જેવી સાવ ઇમેજિનરી વાત નથી, એટલે સાચી છે. પણ એકચ્યુઅલી સાચી છે કે નહીં? તો ના, એ કર્મથી કેવળ જ્ઞાન પ્રગટ થાય એકચ્યુઅલી વાત સાચી. જો આપણે આન્સર વાંચીએ 361, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. કોઈ પણ બાહ્ય સામગ્રીથી આપણને કેવળ જ્ઞાન પ્રગટ થશે કે નહીં? નહીં. આપણે મોક્ષનાથ પ્રકાશક છે ને, એમાં એક કમ્પેરિઝન આપ્યું છે કે કોઈ જીવ અનેક વ્રત તપને ધારણ કરે, દીક્ષા આદિને લે, ઘોર તપસ્યા આદિ કરે, પણ જો તત્વ વિચાર રહિત છે તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાને બી લાયક નથી. લખ્યું છે ને, અહિયાં લખ્યું છે. અને બીજો કોઈ જીવ જે તત્વ વિચાર નો ધારક છે અને કદાચ જો આ બધી વસ્તુ ન પણ કરતો હોય તો પણ એ સમ્યક દર્શન નો અધિકારી છે. એનો શું મતલબ? કે જે વ્યવહાર થી વાત કરવી ઇઝ ઓકે ફોર સમ પર્પઝ. કે ભાઈ પર્પઝ શું હતો ત્યાં? જો 28 મૂળભૂત ને સમજાવવા હોય તો એમ જ કહેવાય કે અરે મુનિ દીક્ષામાં તો ઓહો 5 મહાવ્રત 5 સમિતિ, એના વગર તો જીન, એના વગર તો આત્માના પરિણામ સાવ નકામા છે એમ પણ કહી દે. ક્યાંય ખ્યાલ આવે છે? અને કહેવાનો પર્પઝ છે ત્યાં એનું ઇમ્પોર્ટન્સ બતાવવું છે, એટલે આપણને એવી રીતના સમજાવે. પણ જ્યાં ખરેખર માર્ગ બતાવો કે ભાઈ કામ છે નથી થશે તો એ આત્માથી થશે, તો એ નિશ્ચય છે. શાસ્ત્રમાં તો બે સેન્ટેન્સ જ છે ને, તમને શાસ્ત્રમાં એમ કહેવામાં નહીં આવે કે ભાઈ આ વાક્ય હું નિશ્ચયથી કહું છું, આ વાક્ય હું વ્યવહારથી કહું છું, એમ શાસ્ત્રમાં કહે છે નહીં. એ તો આપણે સમજવાનું કે તેનાથી કહે છે. કેવી રીતના સમજતો? એને ફંડામેન્ટલ જે પ્રિન્સિપલ છે એનાથી કોરિલેટ કરવા. ફંડામેન્ટલ પ્રિન્સિપલ શું છે? એ દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. અને પછી એમ કહેવામાં આવે કે 28 મૂળ ગુણ પાડ્યા વગર કોઈ કેવળ જ્ઞાની થઈ શકતું નથી. તો આપણે શું સમજવાનું? કે ભાઈ વ્યવહારથી કીધું છે બરાબર છે, પણ નિશ્ચયથી એમ નથી. ખ્યાલ આવે છે કે જો અહીંયા એ કહે છે આપણને, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખીને પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધ ઉપયોગમાં જે આત્મા, હવે જો 6 કારક લગાવે કે કોઈ જીવ સમજો મુનિ દીક્ષામાં છે, 6-7 ગુણસ્થાનમાં ઝૂલે છે અને સડનલી માં આત્માનો ઉપયોગ વધારે લાગ્યો અને 7 ગુણસ્થાનમાં અથવા 7 પ્રમતમાં આવ્યો સ્વસ્થાનમાંથી, તો હવે ક્યાં જશે? 7 પ્રમતમાં આવ્યો એટલે હવે શ્રેણીમાં જ જશે ઉપર. ખ્યાલ આવ્યો? અને ઇમેજિન કરીએ કે શપક શ્રેણીમાં જીવ ગયો તો હવે કેટલી વાર લાગશે કેવલ જ્ઞાન થતા? અંતર મુહૂર્તમાં તો કેવલ જ્ઞાન. હવે ઈ સિચ્યુએશન ને અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે એમ સમજો. જો શુદ્ધ ઉપયોગમાં લીન આત્મા, એટલે જે પોતાના આત્મા, જે પોતાના આત્મામાં લીન થઈ ગયો એવો આત્મા, એ પોતે જ કારકરૂપ થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે? પ્રસિદ્ધ એક્ઝામ્પલ છે ને ભરત ચક્રવર્તીનું. ખ્યાલ છે ભરત ચક્રવર્તીની સ્ટોરી? કે ભરત ચક્રવર્તી 96,000 રાણીઓ એમની, તો જયારે લગ્ન કરવાનો ભાવ થાય કોઈને તો એના અંદરના પરિણામ કેવા હોવા જોઈએ? ઓટોમેટિકલી જયારે લગ્ન કરવાનો ભાવ થાય ત્યારે એને એ જાતનો કઈક રાગ બી હોય છે ને, હોય. અને જ્યાં એમને દીક્ષા લીધી અને પોતાના આત્મામાં લીન થયા તો કેવળ જ્ઞાન કેટલી વાર પ્રગટ કર્યું? હજી તો જેવી રીતના તીર્થંકર માટે ઇન્દ્ર ને બધા આવે ને કલ્યાણ ઉજવવા, તો નોટ સો બિગ, પણ નાની જે આવા શલાકા પુરુષ હોય ને મોટા જીવો, એના માટે પણ ઇન્દ્ર આદિ બધા આવે. ઇટ ઇઝ નોટ એઝ બિગ અ ઉત્સવ, પણ તો પણ આવે એને સેલિબ્રેટ કરે. તો હજી તો બધા એમનું દીક્ષા કલ્યાણ જ મનાવવા માટે આવ્યા છે. અહીંયા બધું ભરતેશ વૈભવ કરીને એક બુક છે એમાં લખે કે હજી તો દીક્ષા કલ્યાણ જ મનાવવા માટે આવ્યા છે. અને એમનું હજી બધું ઓલું, જયારે કોઈ જીવ દીક્ષા લે તો એવી રીતના કરે. આપણે પંચકલ્યાણક માં તમે જોયું હશે કે કોઈ રાજાના કપડામાં હોય, પછી બહારથી ખાલી સિમ્બોલિક કેસ ક્લોઝ કરે, પછી અમુક જે હોય ને અહીંયા આજુબાજુ કપડું રાખીને ઉભા રહી જાય અને પછી બધા વસ્ત્ર ઘરેણા અને આ બધું ઉતારે અને નગ્ન દિગંબર દીક્ષા લે અને પછી એમ બહારમાં આવે કે હવે દીક્ષા દીક્ષિત થયા એમ. તો હજી તો બધા ઓલું પકડીને ઉભા છે, અમે બધું કેસ લો ચાલી કપડા આજે બધું કર્યું, પોતાના આત્મામાં લીન થયા, તો જ્યાં પહેલી વાર લીન થાય તો 7 ગુણસ્થાન કોઈ પણ મુનિરાજ ને પ્રગટ થાય. હજી તો 7 ગુણસ્થાન પ્રગટ થયું અને હજી તો આ લોકો રાહ જોયે છે કે હમણાં બહાર આવશે, પાછા 6 આવશે અને ત્યાં જ કેવળ જ્ઞાન સિંધુ. ખ્યાલ આવે છે કે હા, અરે ઘર કા હોય તો વહી ખડે. અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન. કહેવાનો મતલબ શું છે? જે જીવ શુદ્ધ ઉપયોગમાં આત્મામાં લીન થઈ અને જડે છે એ પોતાની જ યોગ્યતાથી કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. બોલો એ ભરત ચક્રવર્તી 28 મૂળ ગુણ માંથી કેટલા પાડ્યા? એમણે ક્રિયા સમિતિ પાડી કે ભાષા સમિતિ પાડી કે કઈ સમિતિ એમણે પાડી? ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ શું છે કે જ્યાં નિશ્ચય કારકો મળે છે ત્યાં વ્યવહાર કારક કમ્પલસરી નથી, એ તો હોય કે ન પણ હોય, ઓપ્શનલ. ખ્યાલ આવે? જો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અચ્છા એ આપણે થયું, શુદ્ધ ઉપયોગમાં લીન આત્મા પોતે જ કારક રૂપ થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિ વાળા જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર પોતે જ કરતા છે. તે આત્મા પોતે અનંત શક્તિ વાળા જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કરતા. એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું કરતા કોણ? કે આત્મા પોતે. પછી આગળ, પોતે અનંત શક્તિ વાળા કેવળ જ્ઞાન ને પ્રાપ્ત કરતો હોવાથી, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ને તો કેવળ જ્ઞાન એ કર્મ છે. પછી જો શું કહે છે, અથવા કેવળ જ્ઞાન થી પોતે આત્મા કઈ જુદો નથી, એ તો અભિન્ન જ છે, માટે આત્મા પોતે જ કર્મ છે. ખ્યાલ આવ્યો? પોતાના જ અનંત શક્તિ વાળા પરિણમન સ્વભાવ રૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરતો, કેવળ જ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કર્મ છે. સી સમટાઈમ્સ ધીસ લેંગ્વેજ ઇઝ અ લિટલ ફ્લાવરી લેંગ્વેજ, થોડા એડજેક્ટિવ્સ બધા નાખ્યા હોય એટલે આપણને એમ લાગે કે બહુ કોમ્પ્લિકેટેડ, થોડું અઘરું લાગે. આ જો આ સેન્ટેન્સ જો, પોતાના અનંત શક્તિ વાળા પરિણમન સ્વભાવ રૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળ જ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે. એમાં વચ્ચેની લાઈન તો આખો એક્ઝેક્ટિવ જ છે. ઉપરની વાંચો, પોતાના અનંત સામર્થ્ય અથવા પોતાના પોતે જ કેવળ જ્ઞાન કરતો હોવાથી કરણ છે. તો સેન્ટેન્સ આપણને સિમ્પલ લાગે. ખ્યાલ આવે? એ ખાલી સેન્ટેન્સ સ્ટ્રક્ચર ની વાત છે, મીનિંગ બહુ સિમ્પલ છે. એ પોતાનો જેવો અનંત શક્તિ વાળો સ્વભાવ છે જેને કારણે એ પોતે જ કર્મ છે. એ સ્વભાવ જ એનું સાધન છે કે જેનાથી કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. પોતાને જ કેવળ જ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે. કે આત્મા એ કેવળ જ્ઞાન ક્યાંથી પ્રગટ કર્યું? કે પોતામાંથી. અને ક્યાં પ્રગટ કર્યું? કે પર્યાય. તો પોતાની પર્યાયમાં દાન આપ્યું ને, જાણે પોતે જ પર્યાયમાં દાન આપ્યું, એટલે એમ કહેવાય કે પોતાને જ દાન આપ્યું, એટલે સંપ્રદાન પણ પોતે જ. પોતામાંથી મતિશુદ્ધ આદિ અપૂર્ણ જ્ઞાનને દૂર કરીને કેવળ જ્ઞાન કરતો હોવાથી પોતે જ સહજ જ્ઞાન સ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે. આ કેવળ જ્ઞાનની પહેલાની સિચ્યુએશન શું હતી? કે મતિશુદ્ધ જ્ઞાન એમને હતું. મતિશુદ્ધ એટલે ઇનકમ્પ્લીટ જ્ઞાન હતું, અને હવે પૂરું જ્ઞાન પ્રગટ થયું. તો પર્યાયના એંગલથી જુઓ તો મતિશુદ્ધ જ્ઞાન એ અપાદાન અને કેવળ જ્ઞાન એ સંપ્રદાન. ખ્યાલ આવે છે? પણ હવે કેવળ જ્ઞાન કોની પર્યાય છે? તો એ જ આત્માની. અને મતિશુદ્ધ જ્ઞાન કોની પર્યાય હતી? એ પણ એ જ આત્માની. એટલે દ્રવ્ય સ્વભાવથી જુઓ અથવા ગુણ સ્વભાવથી જુઓ તો જ્ઞાન જ અપાદાન અને જ્ઞાન જ સંપ્રદાન, અથવા જીવ જ અપાદાન અને જીવ જ સંપ્રદાન. આ સમજાય છે? બે પર્યાયમાં આરોપ આપો તો જુદા જુદા આવે, અને દ્રવ્યમાં કે ગુણમાં આરોપ આપો તો એને એ જ છે. અને છેલ્લું, પોતામાં જ અર્થાત પોતાના જ આધારે કેવળ જ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. પોતાના જ સ્વભાવથી એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, માટે પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં પોતે જ સ્વકારકરૂપ થતો હોવાથી સ્વયંભૂ કહેવાય છે. આ પ્રવચન સાથે બહુ ફેમસ ગાથા છે, 16મી ગાથા સ્વયંભૂ કરીને તમે સમજો. ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો ઘણી વાર આવે, હેમંતભાઈના પ્રવચનમાં ઘણી વાર કે પોતે સ્વયંભૂ છે. તો સ્વયંભૂ કેમ છે? કેમ કે ષટકારક રૂપ પોતાનું પરિણમન પોતે જ કરવા માટે સમર્થ છે. ભૂ એટલે અહીંયા સ્વયં એટલે હું પોતે, અને ભૂ એટલે આપણે સંસ્કૃતના જે રૂટ કહેવાય ને, વર્ડના રૂટ. તો ભવન, ભવન એટલે થવું, થવું એનું રૂટ ઇઝ ભૂ. એટલે પોતાનું જ કાર્ય થવામાં સ્વયં સમર્થ છે, એટલે એને સ્વયંભૂ કહેવાય છે. આવી રીતના આપણે ષટકારકનું એક્ઝામ્પલ વ્યવહારથી બી જોયું, પેલા કુંભારના ઘડા ઉપર અને નિશ્ચય થી બી જોયું માટીમાં અને આત્મા, ખ્યાલ આવે. હવે એમાં હજી થોડા નવા કોન્સેપ્ટ છે, વ્યાપે વ્યાપક સંબંધ જ્યાં હોય ત્યાં જ કરતા કર્મ સંબંધ લાગુ પડે છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. જીનવાણી સુધી કરીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે તુજે લોકાનો, સો વાણી મસ્તક નમો સદા દે તુ. બોલો જીનવાણી માતનો.